பிரசன்ன ரணவீர்.
உலாசினி ஸ்கர் சபாபத்துமணி, அத மே ரட்டை ஜனதாவோட மூணு என்ன சிதுவிலா தியன்னே மகிட்டியோத் உபன் தோனாசி கெதிரகியோத் அமுனாசி கேன தாத்தேகட்ட அது எக்க பேத்தக்கிங் மேரட்டே ஜாதிக ஆரக்ஷாவ பிந்த தமல கடா பிந்த தமல வினாசக்கல் இவராய் அனித் பத்தேங் மேரட்டே பொரு பொருந்து ராசியா தீல மேரட்டே ஜனதாவகே ஆர்த்திக மட்டம வினாசக்கல் தால இவராய் ஆர்த்திகே காபாசினியக்கல்ல மேரட்டே ஜாதிக ஆரக்ஷாவ காபாசினியக்கல் தால ஏக்கம அத மே அலுத் பணத் கேனல்லா தவாத் சுவரி பதும் கரவல்ட பிறட்ட மினிசுன் கேவண்ட தத்தியா ඔවුන්ට මුදල් ගෙවීමේ හැකියාව ශක්තිමත් කිරීමේ පණ තමයි මේ ගෙනියුම් ලබන්නේ. ඒ තුල අද රටේ ජනතාවට එක පැත්තෙන් ජාතික ආරක්ෂාව පිළිබඳ ප්‍රශ්නයක්, අනිත් පැත්තෙන් එදා වේල හොයන් කන්න බැරි තත්යකට එදා වේල කම්කරු ජොබ් රස්සාව කළා දරුවන්ගේ කුසුබ පුරවා ගැනීමට නොහැකි තත්යකට මේ රටේ ජනතාව පත් වෙලා තියෙනවා. ඒ නිසා තමයි මගේ ඉඳලා පාරේ ඉඳලා වෙඩි කනවද ගෙදර ගිල්ල කුසගින්න මැරනවද කියන තත්යකට අද අපේ රටේ ජනතාව පත් වෙලා ඉවරයි. මේ බදුම් කර සුවයිරිත් කතාව කෙසේ වෙතත් බදුම් කර ගැන කතා කරද්දී ඇඟේ මාළු ගඟේ නටන තත්ත්වෙට පත් වෙලා තියෙනවා. මොකද මේ රටේ ජනතාවට විශාල පොරොන්දු රාශියක් දීලා බලයට පත් වෙලා බොරු කප්පරක් කෙලලා බලයට පත් වෙලා ඇවිල්ලා මාස දෙකයි මේ ලංකා ඉතිහාසයේ මහා බංකුව හිල් කළා, මේ රටම ජාතියම විනාශ කළා දැම්මා, පිප්පකොට් ගැව්වා. ඒකම අනිත් පැත්තෙන් සුවයිරිත්ව බැඳුම් කරගෙන කතා කරනකොට මේ ආණ්ඩුව මෑතකදී ලොකු බොරු ටිකක් කෙල්ලනවා. බිලියන ඇමරිකන් ඩොලර් බිලියන 2.4ක ණයක් ගන්නවා කියලා. නමුත් මේ වෙනකොට ගත්තේ ණයක් නෙමේ, ණයක් තමයි සුවරත්ත බැඳුම් කර නිකුතුවෙන් තමයි මේ මුදල් සපයා ගන්න. එදා මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ කාලේ කිව්වේ ගිනි පොලියට ණය ගන්නවා කියලා. අපි එදා වසර 5ක කාලයකට සුවරත්ත බැඳුම් කර ගත්තේ 5.125ට. අද වෙනකොට 7.825ට මේ ගිනි පොලියට තමයි මේ ආණ්ඩුව මේ වසර 4 ඇතුළත ආරම්භ තියෙන්නේ. මේ වසර මේ 4 ඇතුළත පොලිය ගත්තේ. වැඩි පොලියල් ගිනියලු වැඩි පොලියකට තමයි අරන් තියෙන්නේ. ඒ නිසා අඩුම තරමේ මේ ආර්ථික ඔස්තාර්ලට හැකියාවක් වෙලා හැකියාවක් නැහැ. මහින්ද රාජපක්ෂ යුගයේ කාලේ ගත්ත පොලිය අනුපාතයටවත් මේ ස්වාරිත්ත බැඳුම් කර ටික ලබා ගැනීමට ඒකම ණය බර අඩු කරනවා කියලා ඇවිල්ලා 2015 2019 කාලේ විතර බැඳුම් කර නිකුතුවේ මිලියන 10,050ක මුදලක් මේ ආණ්ඩුව ගන්නවා. ඒකම මහින්ද රාජපක්ෂ මැතිතුමා 2009ක ගත්ත බඳුම් කර නිකුතුවට වඩා 71%කින් වැඩි වෙලා තියෙනවා. මෙන්න ආර්ථික ඔස්තාල්ලගේ ආර්ථික කෙරුවාව. ඒකම අපි ණය බර අඩු කරන වෙලාවල දැන් අද අපි ඉන්නේ විශාල ණය කන්දරාවක් මත. අපි ආවම ණය ගන්නේ නැහැ කිව්වා. අද අපි ආවම මිනිස්සුන්ගේ අතමිට සරු කරනවා, සාකු පුරවනවා කිව්වා. අද වෙනකොට 2015යි 2019 මේ කාල පරිච්ඡේදය තුල බිලියන 6,600ක් ණය ලබාගෙන තියෙනවා මේ රණවීර වික්‍රමසිංහ ආණ්ඩුව. අපි අවුරුදු 9කට 5000යි අරන් තියෙන්නේ. හැබැයි හැයට පේන ඇඟට දැනෙන දවල්ත මේ රටේ අපි සංවර්ධනයක් කරා, විශාල සංවර්ධනයක් කරා. හැබැයි ඊට අවුරුදු 4ක් තුල ඒ ඊට වඩා වැඩි ප්‍රමාණයකට තරගෙන මේ රටේ ජනතාවට ඇඟට දැනෙන හැයට පේනන කිසිම දෙයක් වෙලා නැහැ. අද රටේ ජනතාව කබලේ ලිපට දාලා දාපු තත්ත්වයකට පත් කළා ඉවරයි. ඒකයි මේ ආණ්ඩුව කරපු වැඩේ. ඒ නිසා අපි කියනවා සුවයිරිත්ව බැඳුම් කර නිකුතුව තුලින් පමණක් මේගොල්ලෝ පොලියානුපාත වැඩි වීම නිසා පමණක් පෞගිය කාලේ රුපියල් බිලියන ඇමරිකන් ඩොලර් මිලියන අටසිය තිස්සතරක් අපිට පාඩු වෙලා විදේශිකයන්ට ගෙවන්න වෙලා තියෙනවා වැඩිපුර. ඒක රුපියල් වලින් ගත්තොත් රුපියල් බිලියන 151ක්. මේ දක්ෂ පාලනය නිසා ආර්ථික ඔස්තරලාගේ ආර්ථික කළමනාකරණය නිසා තමයි පව් ගිය අවුරුදු 4 තුල ඇමරිකන් ඩොලර් බිලියන මිලියන 834ක් නැත්තම් රුපියල් බිලියන 151ක් ගෙවන්න වෙලා තියෙන්නේ. ඔන්න බැඳුම් කරවල තත්ත්වය. එදා මහ බැඳුම් කරේ වංචාව නිසා 145යි ඇමරික බිලියන 145යි මේකෙන් 131යි ආර්ථික දුර්වල නිසා මේ රටේ මුදල රුපියල කඩාවැටීම තුල රුපියල මස්සබාල්දු වීම තුල ඩොලරේ අගේ ස්ථාර වීම තුල විතරක් ගෙවන්න වෙලා තියෙනවා 1000 ගෙවන්න වෙලා තියෙනවා මේ වෙනකොට 1000 13ක් 1000 1000 1497ක්
කරුවන්තුමා විනාඩි දෙකක්
තියෙනවා 1497ක් මේ තුල විතරක් 2073ක ආර්ථික ඔක්සාලගේ ආර්ථික කළමනාකරණය තුල විතරක් පව් ගිය අවුරුදු 74 ඇතුළත රුපියල් බිලියන 2073ක් මේ රටට අහිමි කරලා තියෙනවා. මේ රටේ ජනතාව නායකාරය බවට පත් කරලා තියෙනවා. ඒ නිසා මේ දලදාතික නිෂ්පාදනය ආසමානයි මේ 2073 කියන්නේ වර්ෂයක දලදාතික නිෂ්පාදනය ආසමානයි බිලියන 2073. ඒ නිසා අද කියනවා ණය බර කියලා මහින්දගේ ණය ගැන කතා කරනවා. එදා මේ වසරේ විතරක් ඇමරිකන් ඩොලර් බිලියන 5.6ක් ගෙවන්න වෙනවා කියනවා. ඒ තුල විතරක් ඒක ගුණ රුපියල් වලින් ගෙවුවොත් බිලියන 1073යි. බිලියන 1073යි. හැබැයි මේ ආණ්ඩුව රටන කරපු විනාශය, මේ ආර්ථික ඔස්තාල්ලගේ ආර්ථිකය මේ රටන කරපු විනාශය බිලියන 2073යි. ඒ වගේ මේ තුල හම්බන්තොට වරාය එදා අපිට හදන්න ගියේ බිලියන 151යි. හම්බන්තොට වරාය වලගේ 15ක් හදන්න තිබ්බා. ආර්ථික මේ ආර්ථික ඝාතක මේ ආර්ථික රට විනාශ කරපු ප්‍රමාණයට කොළඹ කට්නායක වගේ 100 ගුණයක් හදන්න තිබ්බා. කොළඹ මාතර වගේ අධිවේගී මාර්ග 38ක් විතර හදන්න තිබ්බා. මේ ආර්ථික ඔස්තල්ලගේ මේ ආර්ථික විනාශය තිබු ඉතුරු කරගත්ත මුදල ඉතුරු කරගත්තනම් විනාශ කරන්නේ නැත්තම් ආර්ථික නිසියාකාරව කළමනාකරණය කරා නම් අද ණය බරගේ අඬන්න ඕනේ. මේ ආර්ථික ඔස්තල්ලගේ මේ ආර්ථික කළමනාකරණය තුල විතරක් 2073 පාඩුවයි. මේ අවුරුද්දේ 180ර තිබ්බත් ගෙවන්න ඕනේ 1073යි. හැබැයි අපේ රුපියල 1000 මහින්ද රාජපක්ෂ යුගයේ 131කට තිබ්බනම් අද ගෙවන්න තියෙන බිලියන 873යි. ණය ගෙවන එක මහ ලොකු ප්‍රශ්නයක් නෙමෙයි. මේ තමන්ගේ නොහැකියාව ගැන ප්‍රකාශ කරන්නේ ආර්ථික සලස්පක් වැඩපිළිවෙල නැති වෙන කියන්නේ. අග මුදල් ඇමතිය එකක් කියනවා, අගමැති තව එකක් කියනවා. එක එකට ඕන විදිහට තමයි ආර්ථික ප්‍රතිපත්ති නිකුත් කරන්නේ. අපේ එක ප්‍රතිපත්තියකින් මේ රටේ ආර්ථික කළමනාකරණය කරා නම් මේ රටේ මේ වින්නයියක් අද වෙන්නේ නැහැ. ඒ නිසා ඉස්සල්ලා කිව්වා වගේ අපේ රටේ ජනතාවට අද එක පැත්තකින් ජාතික ආරක්ෂාව විනාශ වෙලා එයින් ආරක්ෂාව ඇතින් බිඳවැල්ලා මහා බියෙන් ජීවත් වෙන යුදයක අනිත් පැත්තෙන් ආර්ථිකය කඩා විනාශ කළා දාලා අද බඩගින්න ජී එක වේලක් කාලා එක වේලක් කාලයක නොකා ඉන්න තත්ත්වයට පත් වෙලා තියෙනවා. හැබැයි ඒ මොනවත් කමන්නේ මේ රටේ ජාතික ආරක්ෂාව තිබ්බනම් අද මාළකු විදේශ සංචාරකෙනවා කුවලු අද වෙනකොට 1700යි. විදේශ සංචාරකෙන් අද ලංකාව ඉන්නේ 1700යි. කිව්වේ ලක්ෂ ගණන් ගේනවා කියලා. ඇයි ජාතික ආරක්ෂාවට වැඩපිළිවෙලක් තිබුණේ නැති
නිසා? කරුමඳුතුමා කාලය අවසන්.
ජස්සියලු දේවල් සෑම අතකින්ම අපේ රට ජාතික ආරක්ෂාව වශයෙන් සහ ආර්ථික වශයෙන් මිනිස්සුගේ ව්‍යාපාරික වශයෙන් සියලු දෙනාම අද විනාශ වෙලා ඉවරයි. අපි කියනවා මේ ආණ්ඩුව මේ රටේ ජනතාවට නැවත මේ රටේ ඇමතිවරුන්ගේ ආරක්ෂාව වෙනුවට ජනතාවාදී ආරක්ෂාවක් හදන්න පුළුවන්. රටේ ජනතාව නැවත නගා සිටුවන්න පුළුවන් ආණ්ඩුවක් හදන්න අපිට එක්කව වෙන්නේ කියන ආදරණීය ඉල්ලීම කරමින් ඔබතුමාට කාලය ලබා
දෙන්න ස්තුතිවන්ත වෙනවා. ගෞරව AM නසීර්.
AL
නසීර්.
බිස්මිල්ලාහ් රහ්මාන් රහීම්. இந்த கௌரவமான சபையிலே நிதி அமைச்சினுடைய இந்த பிரேரணையில் நானும் பேசுவதை நினைத்து இந்த கௌரவமான சபைக்கு நன்றிகளை தெரிவிக்கின்றேன். குறிப்பாக நிதி அமைச்சினூடாக இந்த நாட்டிலே நிதி ஒதுக்கீடுகள் மட்டுமல்லாமல் அபிவிருத்தி சம்பந்தப்பட்ட எல்லா விடயங்களும் இந்த நிதியமைச்சினோடாகத்தான் இருப்பதை நான் இந்த சந்தர்ப்பத்திலே கூறிக்கொள்ள விரும்புகின்றேன். கடந்த 2015 பிறகு இந்த நல்லாட்சியினூடாக நாட்டிலே பரவலாக அபிவிருத்திகள் நடப்பதை நாங்கள் பார்க்கின்றோம். அதிலும் புதிதாக 2017 கம்பரலி வேலி திட்டமாக இந்த அரசாங்கம் அறிமுகப்படுத்தப்பட்டு அதிலும் கிராமிய அபிவிருத்தி வேலை திட்டங்களில் பல்வேறு வேலை திட்டங்களில் எங்கள் எல்லா பாகங்களிலும் நடப்பதை நாங்கள் பார்க்கின்றோம். ஆர்ஐடிபி என்றும் ஆர்இடிபி என்றும் ஆர்ஆர்டிபி என்றும் அந்த கிராமிய வேலை திட்டங்களின் ஊடாக எல்லா பாகங்களில் எல்லா அபிவிருத்திகளும் மிகவும் நன்றாக நடப்பதை நாங்கள் பார்க்கின்றோம். இருந்தாலும் நிதியமைச்சினூடாக நிதி வழங்கவில்லை என்ற ஒரு குறைபாடு இந்த நாட்டிலே பரவலாக எல்லா இடங்களிலும் பேசுகின்றார்கள். குறிப்பாக இந்த கம்பரலிய திட்டத்தினூடாக கடந்த வரவு செலவு திட்டத்துக்கு முன்பாக 200 மில்லியன் ஒவ்வொரு பாராளுமன்ற உறுப்பினர்களுக்கும் அந்தந்த பிரதேசங்களில் இருக்கின்ற ஆசனங்களில் அந்த நிதிகள் ஒதுக்கீடு செய்யப்பட்டும் குறிப்பாக என்னுடைய புத்திவில் தொகுதியின் ஆசனத்திலே 200 மில்லியன் ரூபாய் நிதிகள் ஒதுக்கீடு செய்யப்பட்டு அதில் குறிப்பாக எனக்கு 163 மில்லியன் தான் ஒதுக்கீடு செய்யப்பட்டிருந்தது. அதிலும் ஒதுக்கீடு செய்யப்பட்டு மீதி 37 மில்லியன் ரூபாய் நிதிகள் ஒதுக்கீடு செய்ய வேண்டும். வரவு செலவு திட்டத்திற்கு பிறகு 100 மில்லியன் குறிப்பாக ஒவ்வொரு பாராளுமன்ற உறுப்பினருக்கும் கொடுத்ததாக நான் கேள்விப்படுகின்றேன். கௌரவ அமைச்சர் நிதியமைச்சர் அவர்களுக்கு இந்த நிதிகள் இன்னும் அந்த வேலை திட்டங்கள் அந்த ஒப்பந்தக்காரர்கள் செய்து அந்த ஒப்பந்தக்காரர்களுக்கு அந்த நிதிகள் வழங்கப்படாத நிலையில் இன்று பரவலாக அபிவிருத்தி வேலை திட்டங்கள் அது வீதி அபிவிருத்தி அமைச்சியிலும் அதேபோன்று சிட்டி பிளானிங் அமைச்சியிலும் கூட எங்களுடைய கௌரவ அமைச்சர் ரவுப் ஹக்கீம் சார் அவர்களுடைய அமைச்சியில் கூட நாங்கள் பல அபிவிருத்திகளை செய்த போதில் அந்த நிதிகளை நிதி அமைச்சினூடாக வழங்கப்படாமல் இன்று அந்த அமைச்சியிலே இருக்கின்ற நிர்வாகங்கள் முடங்கி இருக்கின்ற ஒரு நிலையில் நான் இதை பார்க்கின்றேன். குறிப்பாக எங்களுடைய பிரதேசங்களிலே கௌரவ அமைச்சர் ரவுப் ஹக்கீம் அவர்களினுடைய அமைச்சினூடாக நிதிகள் ஒதுக்கீடு செய்யப்பட்டு அந்த வேலை திட்டங்கள் முன்னெடுக்கப்பட்ட போதில் இந்த நிதி அமைச்சினூடாக உரிய அமைச்சுகளுக்கு வழங்கப்படாத காரணத்தினால் அந்த ஒப்பந்தக்காரர்கள் மிகவும் சிரமப்படுகின்ற ஒரு நிலையில் இன்னும் ஒரு அந்த ஒப்பந்தக்காரர்கள் குறிப்பாக அந்த வேலை திட்டங்களை செய்கின்ற ஒப்பந்தக்காரர்கள் மீண்டும் இன்னும் வேலை திட்டங்களை எடுத்து செய்வதற்கு பின்னிக்கின்ற ஒரு நிலைமையில் இன்று இலங்கையிலே இந்த மாறியிருக்கின்ற ஒரு நிலைமையை நாங்கள் பார்க்கின்றோம். குறிப்பாக எங்களுடைய சமகால அரசியலிலே அண்மையிலே ஏற்பட்ட நாட்டிலே ஏற்பட்ட பிரச்சினைகள் சம்பந்தமாக எங்களுடைய முஸ்லீம் சகோதரர் ஒருத்தர் ஏற்பட்ட நிலைமையில் இன்று எங்களை முழுமையாக எல்லோரும் ஒரு இரண்டு பார்வையாக பார்க்கின்ற ஒரு நிலைமை மாறி இருக்கின்றது. அதை முற்றுமுழுதாக நாங்கள் ஒழிக்க வேண்டும். ஏனென்றால் எங்களுடைய எண்ணங்களில் இது எங்களுடைய நாடு என்ற ஒரு விடயத்தில் நாங்கள் திடகாத்திரமாக நாங்கள் எல்லோரும் இருக்கின்றோம். இந்த பாராளுமன்றத்தில் 22 பாராளுமன்ற உறுப்பினர்கள் இருக்கின்றோம். நாங்கள் எல்லோரும் இது எங்களுடைய இலங்கை, இது எங்களுடைய நாடு, இது எங்களுடைய எல்லா மதத்தவர்களும் நாங்கள் ஒன்றாக இருக்க வேண்டும் என்ற விடயத்தில் மிகவும் தெளிவாக குறிப்பாக அண்மையில் நிதி அமைச்சர் மங்கள சமரவீர் அவர்கள் நல்ல ஒரு கருத்தொன்றையை தெரிவித்திருந்தார்கள். என்னவென்றால் இந்த நாடு சிங்களவர்கள் மாத்திரமல்ல எல்லா 3 மதத்தர்களுக்கும் இந்த நாடு உறுத்தானது. இந்த சட்டத்திட்டங்கள் எல்லாமே சமபங்களாக அமைய வேண்டும் என்ற விடயத்தை எங்களுடைய கௌரவ அமைச்சர் மங்கள சமரவீர் அவர்கள் மிகவும் தெளிவாக கூறியிருந்தார்கள். எனவே கௌரவ அமைச்சர் மங்கள சமரவீர கௌரவ அமைச்சர் அவர்கள் இந்த ஒப்பந்தக்காரர்கள் வேலை திட்டங்களை செய்தபோது அந்த நிதிகள் இன்னமும் தாமதமாக இருக்கின்ற ஒரு நிலைப்பாட்டில் நாட்டில் எவ்வாறு அபிவிருத்திகளை செய்வது என்ற ஒரு கேள்வி என்று இந்த இடத்திலே எழும்பியிருக்கின்றது. இதை நிவர்த்தி செய்ய வேண்டுமென்றால் நிதி அமைச்சினூடாக நிதி அமைச்சர் இதுக்குரிய தீவிரமாக நடவடிக்கைகள் எடுக்கின்ற போதுதான் நாட்டிலே எந்த ஒரு அபிவிருத்தியாக எந்த ஒரு திட்டங்களாக இருந்தாலும் நாங்கள் சரியாக செய்ய முடியும் என்பதை இந்த இடத்திலே ஒரு அமைச்சர் அவர்கள் அந்த தாமதமாக இருக்கின்ற 2018-17 இருக்கின்ற ஒப்பந்தக்காரர்களுக்கு கொடுப்பனவு கொடுக்காமல் இருக்கின்ற நிலுவையில் இருக்கின்ற பணங்களை உடனடியாக இந்த நிதி அமைச்சர் கௌரவ அமைச்சர் அவர்கள் வழங்க வேண்டும் என்பதில் நான் திட்ட தெளிவாக இருக்கின்றேன். எனவே இவ்வாறாக நல்ல ஒரு வளமான இந்த நாட்டிலே நல்ல மூன்று சமூகமும் ஒன்றாக நாங்கள் பேசி சில விடயங்களை மேற்கொள்ளுகின்ற போது இந்த நாட்டில் ஏற்படுகின்ற பிரச்சனைகள் ஒருபோதும் இருக்காது என்பதை இந்த பாராளுமன்றம்
இருக்கு உங்களுக்கு
பாராளுமன்றத்துக்குள்ளே எங்களுக்குள்ளே சில பிரிவுகளை வைத்துக் கொண்டு இந்த இடத்திலே பேசுகின்ற போது மக்கள் வாக்களிக்கின்ற மக்கள் வேறொரு கோணமாக எங்களை பார்க்கின்றார்கள். நேற்று கூட பாராளுமன்றத்திலே பேசப்பட்ட உறுப்பினர் பிரதி அமைச்சர் அவர்கள் கூறியது போன்று மக்களினுடைய பார்வை எவ்வாறாக இருக்குன்னு சொன்னால் எங்களுக்குள்ள இந்த பாராளுமன்றத்திலே பேசுகின்ற எங்களுக்குள்ள பல்மாறுகின்ற விடயத்தை எடுத்து பார்க்கின்ற போது இன்னும் தேர்தலில் இவர்களுக்கே நாங்கள் வாக்களிக்க வேண்டும் என்ற ஒரு பார்வையில் மக்கள் இருக்கின்றார்கள். அவ்வாறு இருக்காமல் இந்த பாராளுமன்றத்துக்குள்ள எங்களுடைய பாராளுமன்ற உறுப்பினர்கள் அமைச்சர்கள் இருக்கின்ற பிரதி அமைச்சர்கள் எல்லோரும் நல்ல கருத்துக்களை பல்மாறுகின்ற போது மக்களினுடைய பார்வை மிகவும் நல்ல ஒரு பார்வையாக இருக்கும் என்று நான் நினைக்கின்றேன். எங்களுக்குள்ளே நல்ல பண்புகளை நல்ல பண்பாடுகளை நல்ல இதுகளை அமைக்கின்ற போதுதான் இந்த பாராளுமன்றம் என்பது ஒரு சட்டத்தை நிலைநாட்டுகின்ற நாட்டினுடைய ஒவ்வொரு நிபந்தனைகளையும் உருவாக்குகின்ற ஒரு சபையாக இது கௌரவமான சபையாக நாங்கள் பார்க்கின்றோம். எனவே கௌரவ சபாநாயகர் அவர்களே, நீங்கள் இதனை கருத்தில் கொண்டு இந்த சபாநாயகர் எங்கென்ற ஒரு பதவி, அது நாட்டிலே ஒரு சட்டத்தினுடைய தலைவராக இந்த சபையினுடைய தலைவராக இருக்கின்ற நிலையில் நீங்கள் இதனை கண்ணியமாக நெறிப்படுத்தி வெளிப்படுத்த வேண்டும் என்று இந்த சந்தர்ப்பத்திலே கூறி விசேடமாக ஒரு அமைச்சர் மங்கள சமர வீர அவர்களுக்கு நான் இந்த சந்தர்ப்பத்தின் நன்றிகளை கூறுகின்றேன். ஏனென்றால் இந்த கிராமிய அபிவிருத்தி வேலை திட்டம் என்கின்ற அடிப்படை திட்டத்தினை அமைத்திருக்கின்றீர்கள். அதிலும் பல விதமான பிரிவுகள் இருக்கின்றது. இந்த பிரிவுகளை உருவாக்குகின்ற நிதிகளை இந்த நாட்டிலே பரவலாக நிதி அமைச்சினூடாக எல்லா அமைச்சர்களுக்கும் வழங்குகின்ற போது மக்களினுடைய தேவைகள் மிகவும் சிறப்பாக பயனடையும் என்பதை இந்த சந்தர்ப்பத்தில் கூறி விடைபெறுகின்றேன். நன்றி.
ஹொனரபிள் டாக்டர் சரத் அமலுகம.
சபாபத்துமணி அப்பட்டு லபீத்தியன விழாவ சீமித்த நிசா மம இதாம கிட்டியன் மக கதாவ கரண்ண பலாபுரத்து என்னவா அத்த வசையும் மே ஜாத்தியாந்திர ஸ்வைரி பெந்தும்கர் ஏகே சவுரின் பாண்ட்ஸ் அத ஹம ரட்டகம் பாஹே ஆர்த்திகையே எக்தரா அன்சையாக பவட்ட பத்தலா தீரும் லங்கா வித்தராக் நேமே வென ரட்டவலுத் தமங்கே விசேஷேம விதேச வினிமய சா விதேச அயவய சகஸ்கர கனிமட்ட ஜாத்தியாந்தர ஸ்வைரி மெதும் கர நிகுத் கரணும் தம்மே மெதும் கர நிகுத் கிரீம சக லபா கனிம தீர்க காலையாக அப்பே ஆர்த்திகே ஸ்வரூபையாக பாவட்ட பத்தலா தீரும் இசரத் விவித ரஜயன் நாயகத்தா மே ரஜத் நாயகான்னவா நமுத் அப்பி மேக்கே அபியாந்தரே பலப்புகாம விசேஷேன்ம சலுகெலிமத் வியயுத்து காரணா கீப்பையாக தீரும் தன் பலவனி பிரச்சனை தமாய் ஐ அப்பி மே பெதும் கர கண்ணி ஐ அப்பி ஜாத்தியாந்தர வெளந்த போல்ட்ட கிஹில்லா ஏ சல்லி லங்காவட்ட கண்ணே எக்தரா வினஸ்வன பொலி அனுபாத்தியாக மூல் கருகின அன்னே பிரச்சனை தமா இதாமத்ம வெதகத் ஏ பெந்தும் கர வளட்ட ஏம நிரூபணே கரன்னே அப்பே ஆர்த்திகேத்தியன அர்புதையாக் கிரைசிஸ் எக்காக் முகத்தே கிரைசிஸ் எக்க அப்பே ஆதாயம் விசேஷேம அப்பே விதீச வினிமய உபயீம அப்பே அவசியதாவல்ட சாபேட்சித்தவ இதாம அடுய் இதாம மதி එතකොට අපි රටක් හැටියට යම් යම් ආයෝජනය කරන්න ඕන නම් යම් යම් වැඩසටහනකට යන්න ඕන නම් අපිට පේනවා අපේ රටෙන්ම අපි ඇති කරගන්නා විදේශ විනිමය ඒ කටයුතු වලට මදි. මොනවාද කටයුතු? එකක් තමයි අපි ඉස්සර ගත්ත ණයවලට වාර්ෂිකව ආපසු ගෙවන්න අවශ්‍ය විදේශ විනිමය ලබා ගැනීම. දැන් බොහෝ අවස්ථාවලදී අපි රටේ ආර්ථිකය ශක්තිමත් නම් අපිට බය නැතුව ණය අරගෙන ඉස්සර වැඩි පොලියකට ගත්ත ණයක් විදේශ ණයක් තියෙනවා නම් ඒක ගෙවලා දාන්නත් පුළුවන්. ඒක මේකේ හොඳ පැත්ත. නරක පැත්ත තමයි අපේ ආර්ථිකය ශක්තිමත් නැත්නම් අපි වෙළඳ පොළට යනකොට මේ සැරේ අපිට ගෙවන්න තියෙන පොලි අනුපාතය ඉස්සර අනුපාතයට වඩා වැඩි. එතකොට අපි ප්‍රශ්නයකට මුහුණ පාන්න සිද්ධ වෙනවා. මම ඒක තව ටිකක් පසුව විස්තර කරන්නම්. නමුත් දැනට එකක් අපි කියන්න ඕනේ. මොකද සාමාන්‍යයෙන් අපි ඒ වගේ විදේශ විනිමය සංචිතයක් රටක තියෙන්න ඕනේ ආරක්ෂාවට. දළ වශයෙන් අපි කියන්නේ අඩු ගානේ මාස 6කට මේ රටේ ජනතාවට අවශ්‍ය භාණ්ඩ ලබා ගැනීමට. ඒවට විදේශ රටවල් වලට මුදල් ගෙවන්න අවශ්‍ය ප්‍රමාණයක සංචිතයක් මේ රටේ තියෙන්න ඕනේ. එහෙම නැත්නම් අපේ ජනතාවට ඒ සුරක්ෂිතභාවය ලබා දෙන්න බෑ. දෙවෙනි කාරණාව තමයි අපේ සංවර්ධනයට අවශ්‍ය උපකරණ. මේ රටට අවශ්‍ය ඒ භාණ්ඩ, අපේ සංවර්ධන වේගය ලබා ගන්න තියෙන ඒ භාණ්ඩ වලටත් අපි මුදල් වැය කරන්න සිද්ධ වෙනවා. ඒ හින්දා අපි මේ මුදල් ගන්න කටයුතු කිරීම ඉතාම හොඳයි. නමුත් මෙතන වෙලා තියෙන්නේ මේ මුදල් ගැනීම පිළිබඳ ප්‍රශ්නය නෙමෙයි, වෙලා තියෙන්නේ ප්‍රශ්න දෙකක්. එකක් තමයි අපේ ආර්ථික කළමනාකරණය දුර්වල වුණාම අපිට ඒ ගත්ත මුදල් වලින් මීට ඉස්සර ගත්ත ණය ගෙවන්න ශක්තියක් නැහැ. එතකොට අපි තව තව ණය වෙන්න වෙනවා. පරණ ණය ගෙවන්න අලුතෙන් ණය ගන්න වෙනවා. නමුත් භයානක තත්ත්වයේ අර පරණ ණය වල තිබුණ පොලි අනුපාතයට වඩා ඉහළ පොලි අනුපාතයකට අපිට අලුත් ණය ගන්න වෙනවා. එතකොට එන්න එන්නම අපි අර්බුදයෙන් අර්බුදයට යනවා. දැන් මෙතෙන්දී අපි අවධානය යොමු කරන්න අවශ්‍ය දේ තමයි පොලි අනුපාතය. අපි ණය ගන්න පුළුවන්. ඒක එච්චර ලොකු ප්‍රශ්නයක් නෙමෙයි. නමුත් මොන පොලියටද අපි ණය ගන්න කියන ප්‍රශ්නයට අපි මුහුණ දෙන්න සිද්ධ වෙනවා. දැන් ලෝක බැංකුව වේවා, IMF එක වේවා, දැන් මේ ස්වෛරී බැඳුම් කරගන්න වෙන පුද්ගලික බැංකුව වෙන්න පුළුවන්. මේ හැම එකක්ම ඇත්ත වශයෙන් තමන්ගේ මුදල් වෙන රටකට දෙන්නේ ඒකෙන් මුදල ආපහු ගන්නයි පොලිය ආපහු ගන්නයි. ඉතින් ඒ රටට ඒ විදිහට ගෙවන්න බැරි තත්ත්වයක් පෙනීගෙන එනවා නම් ඒ මිනිස්සු කියනවා උඹලා වැඩියෙන් තව පොලියක් ගෙවපල්. ඒ පොලිය අනිපාතේ වැඩි වෙනවා. ඉතින් අපිට තියෙන බයරක තත්ත්වය තමයි දැනට අපිට පේන පොලි අනුපාතය එන්න එන්නම වැඩි වෙනවා අපේ රටේ ආර්ථිකය ගැන ඒ විශ්වාසය නැති නිසා. දැන් මෙතෙන්දි කියන්න ඕන ඉතාම වැදගත් දේ තමයි අපි තවත් භයානක තත්ත්වයක් ඇති වෙලා තියෙනවා. අපිට ස්වභාවයෙන් ලැබෙන විදේශ විනිමය මොන මොනවද ලැබෙන්නේ? ඉස්සල්ලාම අපිට ලැබෙන්නේ විදේශ රටවල් වල වැඩ කරලා මේ රටට මුදල් එවන අයගේ ඒ මුදල් සංචිතය. දෙවෙනි එක තමයි ඇඟලුම් කර්මාන්තයෙන් අපිට ලැබෙන විදේශ විනිමය. තුන්වෙනි එක තමයි සංචාරක ව්‍යාපාරයෙන් අපිට ලැබෙන විදේශ විනිමය. හතරවෙනි එක තමයි අපේ පරණ තේ, රබර්, පොල් ඒ වගේ අපනයන දේවල් වලින් ලැබෙන සංචිතය. පස්වෙනි එක තමයි මැණික් සහ වෙන ඛනිජ ද්‍රව්‍ය ඒවා වලින් අපිට ලැබෙන මුදල් වල සංචිතය. දැන් මේ පහ අපි ගත්තොත් මේවටත් විශාල අර්බුදයක් අපිට පේන්න තියෙනවා. පිට රටවල් වල සේව කරන මේ මුදල අඩු වෙගෙන එනවා. සංචාරක ව්‍යාපාරය හොඳටම බැහැලා තියෙනවා. අපේ තේ පොල් රබල් වලට ලැබෙන ඒ මිලත් අපිට හෙට්ටු කරන්න වෙනවා. උදාක් කල්පනාවෙන් කටයුතු කරන්න සිද්ධ වෙනවා. ඉතින් මේ අවස්ථාවේදී අපිට සියලු දෙනාටම මතක් කරගත යුතු දෙයක් තියෙනවා. එහෙනම් මේ රටට මුදල් ආයෝජනය කරන, මේ රටට මුදල් එවලා මේ රටේ ඒ විදේශ විනිම සංචිතය වැඩි කරන ඒ හැම දෙයකටම අපි උදව් කරන්න ඕනේ, ආධාර කරන්න ඕනේ. දැන් ඊටාම භයානක දෙයක් අපිට පේන්න තියෙනවා. මේ රටේ විදේශ විනිමය නිෂ්පාදනය කරන ඒ හොඳ ආයතන තියෙනවා. විශාල කැපවීමක් කරලා විශාල සංඛ්‍යාවක් මේ රටේ ජනතාවට රැකියා දෙන ආයතන වලට පවා නොයෙක් විදිහේ කටකතා වලින් තර්ජන කරලා තියෙනවා. දැන් මට අද උදේ දැනගන්න ලැබුණා, මම හොඳටම දන්න ආයතනයක් හේමාස් කියන ආයතනය. අත වශයෙන් විශාල ආයෝජනයක් කරලා තියෙනවා මේ රටේ සංචාරක කර්මාන්තයට, සෞඛ්‍ය අංශයට. ඒකේ වැඩියම වැඩ කරන්නේ මේ රටේ මිනිස්සු, සිංහල මිනිස්සු, දෙමළ මිනිස්සු, මුස්ලිම් මිනිස්සු. දැන් ඒකට පහර ගහනවා. වෙන වෙන මාස් බ්‍රැන්ඩික්ස් අත වශයෙන් මේ රටට මුදල් ලබා දෙන, විදේශ විනිමය ලබා දෙන ඒ ආයතන මේ වෙලාවේ අපි රැක ගන්න ඕනේ. මොකද මේ ජාතිවාදය මේ අන්තයට ගෙනාවොත්, ජාතිවාදය අපේ ආර්ථික ක්ෂේත්‍රයට ආවොත් එන්නේ ලොකු විනාශයක් මේ රටට ඇති වෙනවා. එතකොට මේ කියන විදිහේ බැඳුම් කර එකක් ලබා ගන්න අමාරු වෙනවා. දෙවෙනි එක ලබා ගත්තත් විශාල පොලියකට, රටට දරා ගන්න බැරි පොලියකට තමයි මේ මුදල් ගන්න සිද්ධ වෙන්නේ. රටක් වුණාම බොහෝ විට අයවැයක් හදපුවාම ඒක අතහැරලා දාන්න බෑ. ඒකට අවශ්‍ය මුදල් කොහෙන් හරි හොයා ගන්න ඕනේ. බැංකුවලින් ගන්න පුළුවන්. බැංකුවලින් ගන්න පුළුවන්. නමුත් අපේ ආර්ථික ශක්තියක් නැත්තම්, අපේ එකමුතුකමක් නැත්තම්, නැවත් සටනක් දෙන්න තරම් අපිට හයියක් නැත්තම් අපේ ආර්ථිකය ගොඩනගන්න ඒ විදිහේ වාතාවරණයක් අපිට හදාගන්න බැරි වුණොත් වෙන්නේ අනිවාර්යෙන්ම ඒ පොලිය අනිපාතය නගිනවා. එහෙනම් අපි සියලු දෙනාම මේ වෙලාවේ කරන්න තියෙන්නේ, මම විශේෂයෙන්ම සන්තෝෂයි අපේ මගේ හිතවත් ජෝන් අමරතුංග මැතිතුමා එනවා සංචාරක ව්‍යාපාරයේ බාර, ඒවා අපි ගොඩනගන්න ඕනේ. මොන කැපවීමක් කරලා හරි ඒ මේ රටට විදේශ විනිමය ගේන ඒ ආයතන ගොඩනගන්න ඕනේ. නේද අමරතුමා?
Honorable Minister
සහන දෙන්න ඔක්කොම
ලෑස්ති. ඒ විදිහට සංචාරක ව්‍යාපාරය, ඇඟලුම් ව්‍යාපාරය, ඒ වගේම මේ රටේ විදේශ විනිමය ගේන ඒ සෑම ආයතනයක්ම අපි පක්ෂ ભેදයෙන් තොරව මේ අවස්ථාවේ අත්වල් බැඳගෙන හොඳ සටනක් දීලා අපේ ආර්ථිකය නැවතත් ආපසු ගේන කටයුතු කළ යුතුයි කියමින් ඔබතුමාට ස්තුති කරමින් මගේ වචන සල්පය අවසන්.
සුසිල් ප්‍රභජයන්ත
නියෝජ්‍ය කාර්යක සභා සභාපතිතුමනි, අද මේ විවාදය පැවැත්වෙන්නේ විශේෂයෙන්ම ගරු මුදල් ඇමැතිතුමා යෝජනා කරපු සවරින් බොන්ස්, ජාත්‍යන්තර සවරින් බැඳුම් කර සහ ඒ මාර්ගයෙන් මුදල් උපයා ගැනීම සම්බන්ධ ආදී රෙගුලාස් සහ විධිවිධාන සැලසීම සඳහා විශේෂයෙන්ම වාර්ෂික අයවැය, ඒ අයවැය සඳහා අවශ්‍ය වන්නා වූ විදේශ විනිමය, රටේ ආනයනයෙන් සඳහා අවශ්‍ය වන්නා වූ විදේශ විනිමය, මේ සඳහා සහ ණයපොලි ගේම් සඳහා ඒ අවශ්‍ය වන්නා වූ විදේශ මුදල් ප්‍රමාණය සොයා ගැනීම සඳහා වූ විධිවිධාන සලස්වන්න. දැන් මෙතෙන්දී මේ විදේශ බැඳුම් කර අපිට ගන්න වෙලා තින්නේ ඇයි? ප්‍රධානම කාරණය තමයි පසුගිය වසර කීපය තුළ අපි දැක්ක දේ තමයි අපේ රටේ ආනයන අපනයන අතර තිබෙන්නා වූ පරතරය. දළ වශයෙන් ගත්තොත් ඩොලර් බිලියන 20ක පමණ ප්‍රමාණයක ආනයනයන් අප රට අත්‍යවශ්‍යයෙන් කරන්න කළ යුතුව තිබෙනවා. රට අවශ්‍ය ඛනිජ ද්‍රව්‍ය, ඒ කියන්නේ තෙල් දළ වශයෙන් ඩොලර් බිලියන 4-5ක් පමණ යනවා. ඊළඟට ඖෂධ, පොහොර, මේ ආදී වශයෙන් අමුද්‍රව්‍ය, මේ ගත්තහම ඩොලර් බිලියන 20ක් පමණ වෙනවා. ඉතින් අපේ අපනයනයන්ගෙන් ලැබෙන එක්ස්පෝර්ට් ඉන්කම් එක ගත්තොත් දළ වශයෙන් ඩොලර් බිලියන 10ක් විතර වෙන්නේ. දැන් මේ අතර තිබෙනා වූ පරතරය තමයි මේ ට්‍රේඩ් ඩිෆිසිට් එක. වෙළඳ පරතරය අවසාන වශයෙන් රටේ මේ විදේශ විනිමයට බලපානවා. ඒක අපි විදේශ විනිමය උපයා ගන්න නම් අපිට සිදු වෙනවා අපේ තියෙන රෙමිටන්සස් රට තුළට එනා වූ ප්‍රේෂණයන්, විදේශ රැකියාවල යෙදෙනවා විශේෂයෙන් මැද පෙරදිග කලාපේ මිලියන 1.2ක් විතර ශ්‍රී ලාංකිකයෝ. ඒ අයන ප්‍රේෂණ සංඛ්‍යාව මීට අවුරුදු 4කට 5කට කලින් ඩොලර් බිලියන 8 දක්වා වැඩි වෙලා තිබුණා. ඒක ක්‍රමානුකූලව ඩොලර් බිලියන 7.2 ප්‍රමාණයට අඩු වෙලා තිනෝ දැන් ඉහළ යන්නේ නැහැ. ඊළඟට එක්ස්පෝර්ට්ස් අපනේනේ වැඩි වෙන්න නම් අපේ ගුණාත්මක භාවය වැඩි වෙන්න ඕනේ. අපනේන පරිමාව වැඩි වෙන්න වෙනවා. අද ඒක සිද්ධ වෙන්නේ නැහැ. ඊළඟට සේවාංශ අපේ රටෙන් සේවාවන් ලබා ගන්න සෞඛ්‍ය ක්ෂේත්‍ර වෙන්න පුළුවන් වෙනත් අංශයක් වෙන්න පුළුවන් සංචාරක ව්‍යාපාරේ ප්‍රධාන වශයෙන්ම අපට විදේශ විනිමය උපයන තව අංශයක්. ඊළඟට අපේ රට තුළට ගලා එන්නා වූ ආයෝජන. දැන් මේ අංශ සියල්ලම ගත්තොත් මේ වසර 4.5 තුල මේ රජය අපෝසත් වෙලා තිනවා ඒ නියමිත ඉලක්කයන් සපුරා ගැනීම සඳහා අවශ්‍ය වැඩපිළිවෙළ සකස් කරගන්නට. විශේෂයෙන්ම පසුගිය කාලයේදී සිදු වෙච්ච පාස්කු ඉරිදා ප්‍රහාරයත් එක්ක සංචාරක ව්‍යාපාරයේ බරපතල අර්බුදයකට මේ වෙනකොට ඇති වෙලා තිබෙනවා. ගරු ඇමතුමා කෝ විවිධ සහන ඒ හෝටල් වලට ණයගත් අයට එහෙම එහෙම සපේනවා. නමුත් ප්‍රධානම ප්‍රශ්නේ තියෙන්නේ රටේ ආරක්ෂාව පිළිබඳ ප්‍රශ්නත් එක්කයි මේක බල නගින්නේ. අපිට මතකයි යුද්ධය අවසන් කරන අවුරුද්දේ 2009 වෙනකොට ලංකාවට ආව සංචාරක ප්‍රමාණය කොච්චරද? 450,000යි. 450,000යි. දැන් මේක නවතින වෙලාව වෙනකොට 120,000කට වැඩිය වර්ෂයකට ලංකාවට සංචාරකයෝ ආවා. ඒ නිකන් ආවේ නැහැ. ඒ ආවේ මේ රට පිළිබඳව ලෝකයේ දරන්නා වූ මතයත් එක්ක. ඒ මතයත් එක්ක රටේ ආරක්ෂාව තියෙනවා. දැන් රටවල් කීයකින් ට්‍රැවල් ඇඩ්වයිසරිස් නිකුත් කළාද සංචාරය කරන්න එපයි කියලා? ඇමරිකානු රාජ්‍යෙන් දැම්මා කිසිම ඇමරිකානු පුරවැසියෙකුට සංචාරය කරන්න එපයි කියලා. චීනෙන් දැම්මා, ඉන්දියාවෙන් දැම්මා, මේ වගේ රටවල් 33කින් ට්‍රැවල් ඇඩ්වයිසරිස් දැම්මා. එතකොට අද සංචාරක ව්‍යාපාරය නැවත යථා තත්ත්වයට ගේන්න නම් හොඳයි අපේ ආයෝජකින්ට, දේශීය ව්‍යාපාරිකින්ට, හෝටල් කර්මාන්තකරුවන්ට යම් යම් සහන දෙන්න පුළුවන් ආණ්ඩුවට. නමුත් සංචාරකයන් රට තුළට ගෙන්වා ගැනීම සඳහා තව විශාල වැඩ කොටසක් කරන්න වෙනවා. රටේ ජාතික ආරක්ෂාව තහවුරු කරන්න වෙනවා. එහෙනම් මෙයින් පැහැදිලෙන එක කාරණයක් තියෙනවා. අන් සියල්ලටම වඩා අද දවසේ වැදගත් වෙලා තින්නේ රටේ ජාතික ආරක්ෂාව. මෙන්න මේ ජාතික ආරක්ෂාව තමයි 2015 ජනවාරි 8 පස්සේ පරදුවට තිබ්බේ මේ ආණ්ඩුව. අපි දැක්ක සමහර ඇමතිවරු බලයට ආවෙන් පස්සේ 2015 ජනවාරි 8 වෙනිදා පාරේ ගිහිල්ලා පොලිස් මාර්ග බාධක වලට පයින්ුත් ගැහුවා. පයින් ගහලා පැත්තකට දැම්මා. පයින් ගහලා පැත්තකට දාපු අයට අද ඒ වගේ නැල පාරේ තියන්න වෙලා තිනු. අද කූඩාරම් ගහන්න වෙලා තිනු. අද හැමතැනම පාසල් ගේට්ටු මුර කරන්න වෙලා තිනු. මේවා අමතක වෙලා තිබුණා මේ රටේ අයට. දෙමාපිය රොටේෂන් එකට ගියේ පාසල් වලට. එහෙම ගිහිල්ලා අවුරුදු 10ක් සාමකාමීව තිබ්බා. 2015 ඉඳලා මේ අවුරුදු 4.5 ජාතික ආරක්ෂාව පරදුවට තිබ්බා. UNHCR එකේ යෝජනා, රාජ්‍ය නොවන සංවිධානවල යෝජනා, වෙනත් බටහිර බලවේගවල යෝජනා, මෙන්න මේවා තමයි ක්‍රියාත්මක කළේ. ඒකේ ප්‍රතිඵලය මොකද්ද වුනේ? ජාතික ආරක්ෂාව පරදුවට තිබ්බා. අද ජාතික ආරක්ෂාව නැති වෙනකොට ආර්ථිකය ගොඩගන්න බෑ, සංහිඳියාව ඇති කරන්න බෑ. ජනවාරි අතර සැකේ වැඩි වෙලා. දැන් මම අහනවා සරල ප්‍රශ්නයක්. මේ ආණ්ඩුවට තිබුණු දැක්ම මොකද්ද? මේ සඳහා දැක්මක් නැහැ, සැලැස්මක් නැහැ, වැඩපිළිවෙලක් නැහැ. පාස්කු ඉරිදා බෝම්බ ගැහුවා. ඒත් වැඩපිළිවෙලක් නැහැ. අද වෙනතුරු මාසයක් ගත වෙලා අවසానයි. විපතටපත් වෙච්චාට සාහන සලසන්නේ කොහොමද? කැඩී බිඳි ගිය දේවල් ගොඩනගන්නේ කොහොමද? ජන ජීවිතේ නැවත යථා තත්ත්වර ගේන්නේ කොහොමද? මේ පිළිබඳව සැලැස්මක් වැඩපිළිවෙලක් නැහැ. මෙන්න මේක තමයි ප්‍රශ්නේ. අද මරණ ගේකට ගියත්, මගුල් ගේකට ගියත්, වෙන උත්සවයකට ගියත් ජනතාව රැස් වෙලා කතා කරන්නේ. දැන් අපිට මොකද්ද වෙලා තියෙන්නේ? දැන් දමිළ ජනතාවට කිව්වා බලය බෙදලා, ඈ තීනට වඩා දීලා, අලුත් ව්‍යවස්ථාවක් ගෙනල්ලා ලොකු දේවල් කරනවායි කියලා. අද TN එකට උතුරට යන්න බෑ. දැන් කෙලිම ජනාධිපතිවරණයකට යන්න වෙනවා. දෙසැම්බර් රටට කලින් ඔක්තෝබර් මුල වෙනකොට ප්‍රකාශයට පත් කරනවා ඡන්දය. දැන් උතුරේ දමිළ ජනතාව, නැගෙනහිර දමිළ ජනතාව ආයේ TN එකෙන් කෝ දැන් අර දෙනවයි කෝ ව්‍යවස්ථාව, කෝ සංශෝධනේ, මොනවාද ලැබුණේ? කිසිම දෙයක් ලැබුණේ නැහැ. කාලේ නාස්තිකයි. ඒ ජනතාවට ඒ ප්‍රශ්නේ තියෙනවයි කියමු. දැන් ඊළඟට දැන් මුස්ලිම් ජනතාවට ප්‍රශ්නයක් මතු වුණා. දැන් දැන් පහුගිය කාලය තුල මේ ඇතිවෙච්ච තත්ත්වය තුල මේ 21 වෙනිදා ඉරිදා ප්‍රහාරය වළක්වා ගත්තන අද මේ තින තත්ත්වෙ කිසිසේත් නැති වෙන්නේ නැහැ. වළක්වා නොගැනීමයි අපි සාකච්ඡා කරන්න ඕනේ. ඒක පැත්තකට දාන්න. දැන් මම ඒ ගැන තවදුරටත් කියන්නම්. දැන් මහ බැංකු බැඳුම් කරේ. දැන් මේක අමතකයි. මහ බැංකු බැඳුම් කර සිද්ධිය වුණාම නීතිඥ තුන්දෙනෙක් දාලා කමිටුවක් දාලා කිව්ව දැන් ඔක්කොම හරි කියලා. ඊට පස්සේ දැම්ම පාර්ලිමේන්තු තේරීම්කාරක සභාවක්. දිවුණු සර් මැතිතුමාගේ සභාපතිත්වයෙන් මම සමාජිකයෙක්. මාස හතරක් ගිහිල්ලා රිපෝට් එක දෙන දවසේ පාර්ලිමේන්තුව විසුරා හැරියා. තේරීම්කාරක සභාවේ වාර්තාව එන දවසේ අලුත් පාර්ලිමේන්තුව ආවා. හඳුන්නේ නැති මන්ත්‍රීතුමාගේ සභාපතිත්වයෙන් ඊළඟ කෝප් එක ගියා. ෆුට් නෝට් ගැහුවා. අවුරුද්දක් ගිහිල්ලා රිපෝට් එක දැම්මා. අද වෙච්ච දෙයක් නැහැ. ජනාධිපති කොමිසමේ වැරදිකරු වෙලා විශ්වාසවංග යෝජනාගෙනම ඉල්ලා සැච්ච ඇමතිවරයා අද ඊට වඩා හොඳ අමාත්‍යංශයක් දීලා තිනවා. අද ඒක තමයි වෙලා තින්නේ. දැන් පළවෙනි වග උත්තරකරු ලංකාවේ නැහැ සිංගප්පූරුවේ. දැන් ඒක මගේ හැරියා. අද බැඳුම් කරේ මතක නැහැ. දැන් මේකට මොකද්ද කියන්නේ? දැන් මේ පාස්කු ඉරිදා ප්‍රහාරයේ දැන් මොනවද කියන්නේ ආණ්ඩුව? දැන් ආණ්ඩුව කියනවා 8 දෙනෙක් මරාගෙන මැරෙන අය මැරිලා. 8ක් මරාගෙන මැරුණා. 250කට පිරිසක් අහිංසක ජනතාව මිය ගියා. විදේශිකයනුත් එක්ක 400ක් තුවාල ලැබුවා. දැන් එතන 250
කරු මන්දරමා විනාඩි දෙකක් තියෙනවා.
මේ පැත්තෙන් 8ක් මරාගෙන මැරුණා. දැන් කෝ වග උත්තරකාරයෝ? කෝ විත්තිකාරයෝ? දැන් මේ ආණ්ඩුව කියයි විත්තිකාරයොත් මැරිලා. ඇත්තනේ. නඩුවක මිය ගිය ඈත් මිය ගිහිල්ලා. ඝාතනය වෙච්ච අය ඝාතනය කරපු අයත් මිය ගිහිල්ලා. කෝ විත්තිකාරෙක් නැහැ. වග උත්තරකාරයෙක් නැහැ. මේක තමයි මේ ආණ්ඩුව කියන්නේ. මම කියනවා විත්තිකාරයයි වග උත්තරකාරයයි වෙනින් කවුරුත් නෙවෙයි මේ ආණ්ඩුවයි කියලා. මේ ආණ්ඩුව විත්තිකූඩුවේ ඉන්නේ අද? මේ ආණ්ඩුව විත්තිකූඩුවේ ඉන්නේ. විශේෂ අධිකරණ දාලා තිනවා මහා අධිකරණ දෙකක්. මොනවද අහන්නේ? ඊයේ කෙනාවා දොස්තර මහත්තයෙක් පගාවක් ගත්තයි කියලා අල්ලසක් ගත්තයි කියලා නඩු අහන විශේෂකරු තුන් දෙනෙක්ගේ කාලේ නාස්ති කරනවා. බොහොම හොඳයි. ඔය විශේෂ මහා අධිකරණ තිබිච්ච දැන් ඔයට ගේනා ඉන්නේ ඔය පැත්තේ. ඒවට ගේන අය ඔය පැත්තේ ඉන්නේ. තව වැඩි කල් යන්නේ නැහැ. ඒ විශේෂ මහාධිකරණයට ඉන්නේ මිනිස්සු මිනිස්ය ඝාතනය කිරීමේදී අපරාධ සහායක වෙච්ච අය. නොසලකිලිමත්කම නිසා මේ ජනතාවට මේ වෙච්ච හානිය, රටට වෙච්ච හානිය, මේ බරපතලකම අපරාධ නඩු පෙළට ගේන්න පුළුවන් ඔය විශේෂ මහාධිකරණ වලට ඊළඟ මාස කීප ඇතුළත. අද ජනතාව සූදානම්. මේ පාර්ලිමේන්තුවේ ඉල්ලත් දාන්නේ ලොකු පාට දාන්නේ විපක්ෂයට. විවාදෙ ඉල්ලුවාම අපිට ඕන දවසට දෙන්නේ. ඔව කීයේ ඉන්න තව මාස 4යි. පුළුවන් නම් අපි අභියෝග කරනවා එක්සත් ජාතික පක්ෂයේ පම්පෝරි ගහන්න මැතිඅමතුරුන්ට. පුළුවන් නම් සිකියුරිටි ක නැතුව පාරේ මිනිත්තු 10ක් ඇවිදින්නයි කියලා තනියෙන්. ගුටි කාලා එන්න බැරි නම් කෙල ගහනවා මිනිස්සු. අද එතෙන්ට වැටලා ඉන්නේ. ඒක නිසා මතක තියාගන්න. තව you are dates are numbered. Keep it in your mind. ඒක නිසා අපි කියනවා මේ බැඳුම් කර මේවා අධික පොලියට ගන්නව. මේ අධික පොලියකට මේවා ගන්නෙ. මේක වෙලා තින්නේ නිසි ආර්ථික කළමනාකරණයක් නැති නිසා. රටේ ආර්ථික කළමනාකරණයක් නැහැ. ජාතික ආරක්ෂාව නැහැ. රජයේ කිසිදු කළමනාකරණයක් නැහැ. මෙන්න අද රටපත් කළ තියෙන தත්ත්වය මම දැක ආනන්ද සංගරි හිටපු මන්ත්‍රීතුමා. හොඳ කතා ටිකක් කියලා දුන්නා මම දැක අද පත්තරේක තිනු. මේක මොකද්ද කියලා
මම අරෝ මන්ත්‍රීතුමා කාලේ අවසන්.
ඔව් මම ඊට වඩා කතා කරන්න යන්නේ නැහැ. ඒ නිසා අපි ඉතාල පැහැදිලිව කියනෝ මේ රටේ වැඩපිළිවෙලක් නැහැ, සැලැස්මක් නැහැ. තවත් මේ රට අගාධයට පත් කරන්නේ නැතුව නිශ්චිත දවසේදී ව්‍යවස්ථානුකූලව මැතිවරණ සූදානම් වෙන්න මේ රටේ ජනතාව සියලු දෙනාම ඒකට සූදානම් වෙලා අවසానයි. ක දවසකින් හරි මේවා කල් දාන්න ලෑස් වෙන්න එපා. අන්න එදාට තමයි මේ රටේ ජනතාව පෙළ ගැහිලා පාරට බහින්න කියන කාරණේ මතක් කර දෙමින් මම කතාව අවසන් කරනවා.
බොහොම සුදී ඔන්රබල් ජෝන් අමරතුංගෝ.
නියෝජ කතානායකතුමනි, සුදිවන්ත වෙනවා වචන කීපයක් කතා කරන්න අවස්ථාව ලැබීම ගැන. සංචාරක ශාස්ත්‍රය පිළිබඳව විපක්ෂයේ මන්ත්‍රීවරු කීප දෙනෙක් කතා කරුවා. මට තේරෙන්නේ නැහැ මට පෙර කතා කරපු මන්ත්‍රීතුමා.
ඕඩර් ප්ලීස් ඔන්රබල් අනුරසිනි ජයරත්න will take the chance.
හරි කරු රජතුමා.
රටක පෙළ කතා කළ මන්ත්‍රීතුමා කියනවා ආරක්ෂාව නැහැලු. අද පාර යන්න බෑ ළමයි ඔක්කොම ඉස්කෝල වලට යනවා. සමුලාංශේ කොහෙන්දලා ආවද මන් දන්නේ නැහැ. දැක්කේ නැද්ද? දැන් බලන්න ආරක්ෂාව කියන්නේ. බුද්ධියන්තට කතා කරලා බලන්න. බුද්ධියන්තට කතා කරලා අහන්න මොකද ආරක්ෂක තත්ත්වය මොකද කියන එක? සමුලාංශ කතා කරලා අහලා නැහැනේ. ආන්නකෝ මේ අයිජීපි මහත්තයාගේ එහෙම නැත්තම් හමුදාපතිතුමාගේ මේ ගැන හොඳ විස්තරයක් දෙයි මම මේ කියේ සමුලාංශේ නොදන්න හින්දා. ඒක දැනගන්න. මම විශේෂයෙන්ම නැගිට කතා කරන්න ගරු සභාපතිතුමනි සංචාරක ක්ෂේත්‍රයේ තමයි ලොකුම පහර වැදුනේ. ගිය අවුරුද්දේ ආදායම ඩොලර් බිලියන 4.5ක් ලැබුණ සංචාරක ක්ෂේත්‍රයේ තුන්වෙනි තැනට වැඩිම ආදායම ලැබුණ ක්ෂේත්‍රය බවට අපිට පරිවර්තනය කරගන්න පුළුවන් වුණා. අවාසනාවන්ට මේ සිද්ධිය වුණා. අද අපි මේ අවුරුද්දේ බලාපොරොත්තු වුණ ඩොලර් බිලියන 5 දක්වා වැඩි කරගන්න දැන් ඒ ඉලක්කය කරා යන්න අමාරු වෙනවා. අපිට විශාල සටනක් දෙන්න වෙලා තියෙනවා. එක අතකින් මේ ක්ෂේත්‍රයේ මේ රටේ නිරත වෙලා හිටිය ඒ හැම කෙනෙකුට හොදල් අයිතිකාරයින්ට ඒ වගේම සේවාවන් සපයපු අයට ඒ හැම කෙනෙකුම දැන් අපිට සහන ආධාර ණය ආධාර දෙන්න සිද්ධ වෙලා තියෙනවා. ඒක අපි කැබිනට් එකෙන් අනුමත කරගෙන දැන් මහ බැංකු අධිපතිතුමා මගින් හැම බැංකුවකටම දැනුම් දීලා තියෙනවා මේ සහන ආධාරයේ වහම දෙන්න කියලා. ලබන අවුරුද්දේ අප්‍රේල් මාසේ වෙනකල් එන සම්මුලංශ දන්නේ නැති එක ඒකයි වෙලා තියෙන්නේ. අන්න අන්න ගිහින් අහලා බලන්න ලංකා බැංකුවෙන් ඔක්කොම බැංකු සාකාවල් වලට දැනුම් දීලා තියෙනවා. මේ සම්මුලංශ බැංකුවට ගියේ නැහැනේ බලන්න ඇත්ත තියෙනවද නැද්ද කියලා. නෑ බලන්න එපා. අරන් තියෙනවා නම් ඒකට සාහනේ හම්බෙනවා. ඒ අරන් තියෙන්නේ මේ අපේ ශේත්‍රයට අදාළව නම් හම්බෙනවා. බලන්න එපා. මම අප වෙනවා අරන් දෙන්න. ඔබතුමියට මම මොම කරු කරනවන්නේ ඔබතුමියට මේකේ ප්‍රශ්නයක් නැහැ. ඉතින් මේ හැම කෙනෙකුටම ලබන අවුරුද්දේ අප්‍රේල් මාසේ වෙනකල් ණය වාරක ගෙවීම නවත්තලා පොලිය අඩු කරලා ඒ අවස්ථාව ලබා දීලා තියෙනවා. නැවතවරක් සංචාරක ක්ෂේත්‍රයේ ඉදිරියට ගෙන එකක්. ඒ විතරක් නෙමෙයි. වැට් බද්ද 15 ඉඳලා 5 දක්වා අඩු කරලා තියෙනවා. මාගාව තියෙනවා ගැසට් එක. ඒ වගේම අපි දැන් මුලින් කිව්වේ අපේ අමාත්‍යාංශය ලියාපදිංචි වෙලා ඉන්න ඕනයි කියලා. ඒකත් අවශ්‍ය නැහැ. ප්‍රාදේශ සභාවේ, නගර සභාවේ, එහෙම නැත්නම් වෙන මේකට සම්බන්ධ ආයතනයක ලියාපදිංචි වෙලා තියෙනවා නම් එයාට අයිතියක් තියෙනවා මේ සාහනය ලබා ගන්න. ඔබතුමියට ලැබෙයි. ඔබතුමිය අරන් තියෙන්නේ හෝටලයට නම් මම වගකීමකින් කියනවා. හෙට මම යනවා, අනිද්දර යනවා මම පොළොන්නරුවට. අපි ඔක්කොම මේකට සම්බන්ධ හැම හෝටල් කාර්යයක්ම ඒ වගේම ඔය හෝම් ස්ටේ කියන හැම කණ්ඩායම කැඳවලා බැංකු සභාපතිලාව කැඳවලා තියෙනවා, කල්පනාකරුවන් කැඳවලා තියෙනවා. මේ සහනය කොහොමද ගන්න කියන එක විස්තර කරලා ලෑස්ති කරලා දෙනවා. ඒ නිසා බයක් වෙන්න එපා, ඒක ලැබෙනවා. ඔව්.
නෑ පමණයි දෙන්නේ කියලා
නෑ 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 මාගාව තියෙනවා චක්‍රලේඛනේ. මම ඒක සභාගත කරන්නම් ගද. ඒ චක්‍රලේඛනේ කියනවා මුලින් කිව්වා එහෙම, පස්සේ අපි කිව්වා එහෙම හරියන්නේ නෑ. මේකේ ඉන්නව පොඩි මිනිස්සු ව්‍යාපාරංචි වෙලා මේ ප්‍රාදේශ සභා, නගර සභා, ඒ වගේ මහා නගර සභාවල ඒ අයත් මේ සහනය ලබා දෙන්න. ඔබතුමා අනුරාධපුරේ නේද අයිති වෙන්නේ? අන්න එන්න අපි 25 වෙනි අනුරාධපුරේ ඔක්කොම හෝටල් ලිමියක් ඇඳවල තියෙනවා. ඒ වගේම ජීප් රථ පදවන කැඳවල තියෙනවා. ලීසින් අරන් තියෙන අයට සහනය ලබා දෙන. ඒ වගේ නගරෙන් නගරයට ගිහිල්ලා මේ කරුණ විස්තර කරලා දීලා මේ සහන ලබා ගන්න උවමනා කරන වැඩපිළිවෙල මොකද්ද කියන එක පැහැදිලි කරලා දෙන්න. ඒ නිසා ඒ අයට බයක් වෙන්න උවමනාවක් නැහැ. එයාගේ ඊට කඩන් වලට බැංකු අස තියන්න යන්නේ නැහැ. ලබන අවුරුද්ද වෙනකොට අපි බලාපොරොත්තු වෙනවා මේ ක්ෂේත්‍රයේ නැවත නගා තිරවන්න පුළුවන් වෙයි කියලා. ඒ නිසා මේක මේ දේශපාලනයක් නැහැ. අපි කවුරු ආණ්ඩු කරුවත් මේ ක්ෂේත්‍රයෙන් තමයි අපේ රටට ගොඩ එන්න පුළුවන්. තව අවුරුද්දක් තිබුණා නම් අපිට පුළුවන් වෙනවා මේ රටට විදේශීය විනිමය වැඩියෙන්ම උපදවන ක්ෂේත්‍රයක් බවට පරිවර්තනය කරන්න. කරුණු මේක අපේ සිද්ධිය වුණා. අපි කනගාටු වෙනවා. කාගේ අතින් මේ අඩුපාඩු වුණාද කියන එක මට කියන්න බෑ. මම ඒක ගැන කතා කරන්න යන්නේ නැහැ. නමුත් අපිට පුළුවන් වෙනවා දැන් ඔය යුරෝපා රටවල් වලින් එහෙම නැත්නම් චීනේ, ඉන්දියාවේ මැද පෙරදිග රටවල් වලින්
දැන් සාංචියක් දාලා තියෙනවා ශ්‍රී ලංකාවට පැමිණෙන්න එපයි කියලා. මම හුඟක් ඒ තානාපතිවරු හම් වෙලා තියෙනවා, එයාත් එක්ක කතා කරලා තියෙනවා. දැන් ඒගොල්ලෝ පිළියනගෙන තියෙනවා රටේ යම් කිසි ආරක්ෂාවක් දැන් ඇති වෙලා තියෙනවා කියලා. ඉස්සර තිබිච්ච ප්‍රශ්නේ ළමයින් ඉස්කෝලේ යන්නේ නැති කොට කොහොමද අපි සංචාරකයට මේ රටට එන්න කියන්නේ කියන තර්කයක් ඉදිරිපත් කළා. අද වෙනකොට අද හැම ඉස්කෝලේකටම තමයි 80 90ක් අද පාසල් වලට පැමිණිලා විශාල වෙනසක් අපි දකින්න ලැබෙනවා. ආරක්ෂාව බුද්ධිංශේ තානාපතිවරුන්ට පැහැදිලිව සහතික කළා කිව්වා මේ රටේ මින් ඉදිරියට මේ වගේ බොහොම පිපිරීමක් ඇති වෙන්නේ නැහැ කියලා. ඒ වගේම පහුගිය දවස්වල ඇති වුණා අර මුස්ලිම් ජනතාවගේ ව්‍යාපාර වලට ගෙවල් වලට පහර දීමක්. ඒක නම් ඉතින් අපි දන්නවා කාගේ අතින්ද මේක ක්‍රියාත්මක වුණේ කියලා. මොන අරමුණක් අතින් ක්‍රියාත්මක වුණාද කියන එක අද මුළු රටම දන්නවා. කරපු අය මෙතන ඉන්නවද නැද්ද මම දන්නේ නැහැ. කෙසේ වෙතත් අපි කනගාටු වෙනවා. ඇයි මේ ජාතික සමගිය විනාශ කරන්න මෙවැනි උත්සාහයක් දරන්නේ කියන එක. ඒ නිසා මම විශේෂයෙන්ම කියන්න ඕන මේ සහන මල්ල පිළිබඳව ඒ තියෙන ලිපි ලේඛන මම අද මේ හන්සාඩ්කට ඇතුල් කරන්න කියලා ඉල්ලීමක් කරනවා. ඒක සිංහල භාෂාවෙන් විතරක් නෙමෙයි ඉංග්‍රීසි භාෂාවෙනුත් තියෙනවා. ඊළඟට ගැසට් එකේ පිටපතකුත් තියෙනවා 15% අඩු කරපු එක. ඔබතුමා පොළොන්නරුවේ ඉන්න ශ්‍රේෂ්ඨ මන්ත්‍රීවරේ 25 වෙනිදා එන්න අපි මේ රැස්වීම පිළියෙල කරලා තියෙනවා. මං එව්වා ලියුමක් ඒකේ දාලා තිබුණා ඒ තියෙන තැනයි ස්ථානයයි. අපි බැංකු කළමනාකරුවන්ටත් එන්න කියලා තියෙනවා, ජීප් රථ හිමියන්ටත් එන්න කියලා තියෙනවා, හැම හෝටල් අයිතිකාරයෙකුටම. ඒ වගේම එවැනි ලැගුම් දෙන හැම කෙනෙකුටම එන්න කිව්වා. ඇවිල එතනම ලියාපදිංචි වීමේ වැඩපිළිවෙලකුත් අපි කරනවා. කරලා ඉවරලා මේ සහන මල්ල වහාම ක්‍රියාත්මක කරන්න බලාපොරොත්තු වෙනවා. එතකොට අපිට පුළුවන් වෙනවා ඒ ඇයට ටික කාලයක්වත් මේ
ඔරොත්තු
දීලා මේ තමුන්ගේ දේපළ ආරක්ෂාව ව්‍යාපාරය රැක ගන්න පුළුවන් වෙනවා කියන එක අපි බය නැතුව මතක් කරනවා. මම ස්තුතිවන්ත වෙනවා මහා බැංකුවේ අධිපතිතුමාට, ඒ වගේම මුදල් ඇමතිතුමාට, මුදල් අමාත්‍යාංශයේ නිලධාරී මහත්වරුන්ට, අපේ අගමැතිතුමාට, මේ හැම දෙයකටම එතුමාලාගේ නායකත්වය දීලා මේ සහන මල්ල ජනතාවට දෙන්න වැඩපිළිවෙල කිරීම. මේක අද ඊයේ නෙමෙයි, එල්ටීටී එක තිබිච්ච වෙලාවෙත් මේ වගේ තත්ත්වයක් ඇති වුණා. ඒවකට ආණ්ඩුව මේ හා සමාන සහන ලබා දුන්නා. අද ඊටත් එතනිනුත් එහාට අපි ගිහිල්ලා ඊට වැඩිපුර සහනයක් ලබා දෙන්න මේ ශ්‍රේෂ්ඨය ආරක්ෂා කරගන්න නැවත වරක් මේ රටේ සංචාරකයෝ ගෙන්න ගන්න වැඩපිළිවෙල ගැන අපි බොහොම ඌමනාවෙන් ක්‍රියාත්මක කරගෙන යනවා. මමත් බලාපොරොත්තු වෙනවා රටවල් කීපයකට ගිහිල්ලා අපේ රට දැන් සුරක්ෂිතයි, බය නැතුව ඕනම පුරවැසියෙකුට ඒ රටවල් වල ඉන්න අයට ලංකාවට එන්න පුළුවන් කියන එක පැහැදිලි කරලා දීලා නැවතවරක් මේ ක්ෂේත්‍රය වැඩි කරගන්න. අද ඇවිල්ලා ඉන්නවා තායිලන්තේ විශ්වනාන්සලා 100කට වැඩි අන කොළනරුව පැත්තේ ඉන්නවා ගිහිල්ලා. ඉතින් බය නැතුව ඒකළු ඇවිල්ලා බලාගෙන යන්න ඇවිල්ලා තියෙන්නේ. එන්න එහෙම අපි පුළුවන් තරම් පිරිස් ගෙන්නගෙන නැවතවරක් මේ ක්ෂේත්‍රය දියුණු කරමු. මේකෙන් ජීවත් වෙච්ච හැම කෙනෙකුටම ආයෙත් ඔවුන්ගේ ජීවිතය හරියට කරගෙන යන්න පුළුවන් වෙන විදියට වැඩ පිළිවෙල සකස් කරනවා කියමි. මම ඉහළ වෙනවා. ස්තුතියි මට වෙලාව ලබා දුන්නට.
ස්තුති ගරු මහත්මයාට. මීළඟට ගරු ඩග්ලස් දේවානන්ද මහත්මයා, ඔබතුමාට විනාඩි 10ක් කාලයක් තියෙනවා.
අනිය இன்றைய தினம் வெளிநாட்டு செலவாணி சட்டத்தின் கீழான கட்டளை மற்றும் ஒதுக்கீட்டு சட்டத்தின் கீழான பிரேரணை தொடர்பிலான விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களையும் பதிவு செய்வதற்கு வாய்ப்பு வழங்கியமை குறித்து முதலில் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். வெளிநாட்டு செலவாணி தொடர்பில் கதைக்கின்ற பொழுது, அதுவும் தற்போதைய நிலையில் கதைக்கின்ற போது, இந்த நாட்டின் எதிர்கால எழுச்சியினை பொருளாதார அடிப்படையில் கொண்டு கட்டி எழுப்புகின்ற போது மிகவும் கடுமையான உழைப்பினை நேர்மையான தன்மையுடன் தொடர்ச்சியான முன்னெடுக்க வேண்டியதன் அவசியமே முன்னிற்கின்றது என்றே கூற வேண்டும். அந்நிய செலவாணிக்கான அந்நிய செலவாணி ஈட்டலுக்கான வழிவகைகள் ஏற்கனவே விரிவாக்கம் பெறாதிருந்து வந்துள்ள நிலையிலேயே கடந்த ஏப்ரல் மாதம் 21ஆம் தேதி தற்கொலை தாக்குதல் இடம்பெற்றதன் பின்னர் விரிவாக்கம் பெற வேண்டியிருந்த அந்த வழிவகைகளும் இன்று இறுக மூடப்பட்டு கிடக்கின்ற ஒரு நிலை ஏற்பட்டுள்ளது. எனவே ஒரு பக்கம் நாட்டிற்கான அந்நிய செலவாணிக்குரிய மார்க்கங்களை பலப்படுத்த வேண்டிய அதே நேரம் பயங்கரவாதத்திற்கு எதிரான யுத்தம் என்பது மறுபக்கத்தில் முன்னெடுக்கப்பட்டுக் கொண்டிருக்கும் நாட்டு நிலைமையில் பொருளாதார நெருக்கடியின் சுமையின் ஏழை மக்கள் மீதும் தொழிலாளர் மக்கள் மீதும் திணிக்காது இருக்கக்கூடிய நிலைமைகள் இங்கே தோற்றுவிக்கப்பட வேண்டியதன் அவசியத்தை இங்கு வலியுறுத்த விரும்புகின்றேன். பொருளாதாரத்தை கட்டியெழுப்புவதற்கு தற்போது வாய்ப்புகள் குறைவாக உள்ள நிலையில் பயங்கரவாதத்திற்கு எதிரான நடவடிக்கைகள் என்கின்ற மகுடத்தை வைத்துக் கொண்டு சமூகம் மற்றும் வாழ்க்கைக்குரிய மக்களது தேவைகளின் மீது ஒடுக்குதல்கள் மேற்கொள்ளப்படாதிருத்தல் வேண்டும். தற்போதைய பயங்கரவாதத்தின் ஒருங்கிணைந்த அழுத்தமானது பொருளாதாரத்தை சீர்குலைப்பதும் பொருளாதாரத்தின் வளர்ச்சி வேகத்தை குறைப்பதுமாகும் என்றே சுட்டிக்காட்டப்பட்டிருக்கின்றது. இது செலுத்த வேண்டிய நிலுவைகள், அந்நிய நிதி நிலைமைகள் மற்றும் நிதி மானியங்கள் தொடர்பில் பாதிப்பு மிக்க அழுத்தங்களையும் பிரயோகிக்கும் என்பதுடன் இதன் ஊடாக வெளிவாரி பாதுகாப்பற்ற தன்மை அதிகரிப்பதானது இந்த மிக பாரிய பாதிப்பாக அமையும் என்றும் சுட்டிக்காட்டப்படுவதை அவதானத்தில் கொள்ள வேண்டியுள்ளது. கடந்த ஒரு சகாப்த காலத்திற்குள் வர்த்தக ரீதியிலான நம்பிக்கையானது இந்த நாட்டில் மிக பாரிய வீழ்ச்சி நிலையை கடந்த ஏப்ரல் மாதத்திலேயே கண்டுள்ளதாக புள்ளி விவரங்கள் கூறுகின்றன. இது பின்னரான காலங்களில் மேலும் வீழ்ச்சி நிலையினை அடையக்கூடும் என சுட்டிக்காட்டப்படுகின்ற நிலையில் அரசாங்கம் மிக அவதானமான முன்னெடுப்புகளை வீழ்ச்சியுற்ற மற்றும் ஸ்தம்பித்துள்ள துறைகள் சார்ந்து குறிப்பாக பொருளாதாரத்தின் முக்கிய துறைகள் சார்ந்து மேற்கொள்ள வேண்டிய தேவைகள் இருக்கின்றது. 2018ஆம் ஆண்டின் மத்திய வங்கியின் வருடாந்த அறிக்கையின் பிரகாரம் 2017ஆம் ஆண்டின் 3.3% இருந்துள்ள பொருளாதார வளர்ச்சியானது கடந்த வருடத்தில் 3.2% வீழ்ச்சி கண்டிருப்பதை அவதானிக்க முடிகின்றது. அத்துடன் கடந்த ஆண்டில் $4.4 பில்லியனாக இருந்துள்ள உல்லாச பிரயாணத்துறையின் வருமானமானது இந்த வருடத்தில் $1.5 பில்லியன்களால் வீழ்ச்சியுறக்கூடும் என எதிர்வுகள் கூறப்படுகின்றன. இந்த நாட்டில் அந்நிய செலவாணியை ஈட்டித் தருகின்ற 3வது முக்கிய துறையான உல்லாச பிரயாணத்துறையின் வீழ்ச்சியானது அந்நிய செலவாணி ஈட்டலில் பெரும் பாதிப்பினை உண்டு பண்ணக்கூடும். தற்போது கிடைத்திருக்கின்ற தகவல்களை பார்க்கின்ற பொழுது அநேகமாக ஹோட்டல்கள் மற்றும் விடுதிகளை ஒதுக்கீடு செய்கின்ற ஏற்பாடுகள் எதிர்வரும் அக்டோபர் மாதம் வரையில் ரத்து செய்யப்பட்டுள்ளதாக தெரிய வருகின்றது. அதே நேரம் வெளிநாட்டு முதலீடுகளிலும் பாரிய வீழ்ச்சி நிலையே காணப்படுகின்றது. மத்திய வங்கியின் அறிக்கை பிரகாரம் கடந்த April 21ஆம் தேதி தற்கொலை தாக்குதலின் பின்னர் 3.3 பில்லியன் ரூபாய் நாட்டுக்கு வெளியில் சென்றுள்ளதாக தெரிய வருகின்றது. அதையும் இணைத்து பார்க்கின்ற போது இதுவரையில் சுமார் 10 பில்லியன் ரூபாய் ஆவணமய முதலீடுகள் வழியில் சென்றுள்ளதாகவே தகவல்கள் தெரிவிக்கின்றன. இதேவேளை இந்த வருடத்தின் வெளிநாட்டு கடன்கள் $5 பில்லியன் அதிகரித்துள்ள நிலையில் அதில் 1.5 பில்லியன் செலுத்துவதற்காக இந்தியாவிடமிருந்தும் சீனாவிடமிருந்தும் கடன்கள் பெற்றுள்ள நிலையில் சிதைவடைந்து செல்லுகின்ற வெளிநாட்டு சொத்துக்களுக்கு முண்டு கொடுப்பதற்கென கடந்த மார்ச் மாதம் மேலும் $2.4 பில்லியன் அரசு பிணை முறிகள் விற்பனை மூலமாக பெறப்பட்டுள்ளதாக தெரிய வருகின்றது. அந்த வகையில் பார்க்கின்ற பொழுது மிகவும் அவதானம் ஒரு பயணத்தின் தேவையே விரைவானதாக நாடு எதிர்கொண்டிருக்கின்றது என்றே கூற வேண்டும். ஒரு பக்கத்தில் கடன் செலுத்துகைகளுக்காக மேலும் கடன் பெற வேண்டிய நிலையிலேயே இருந்து வருகின்ற நிலையில் தேசிய உற்பத்திகளை அதிகரிப்பது தொடர்பிலான முயற்சிகள் வலுப்படுத்தப்பட வேண்டிய அவசியங்கள் மிகையாகவே ஏற்பட்டிருக்கின்றன. அந்நிய செலவாணியின் பிரதான வழிகளான உல்லாச பிரயாணத்துறை வீழ்ச்சி என்பது பெரும் பாதிப்பினை உண்டு பண்ணிக் கொண்டிருக்கின்ற அதே நேரம் வெளிநாட்டு முதலீட்டாளர்களது பங்களிப்புகள் தொடர்பில் வலுவான எதிர்பார்ப்புகளை கொள்வதற்கு இயலாது என்றே தற்போது கூற வேண்டியுள்ளது. எனினும் காலப்போக்கில் இத்துறைகள் விருத்தி பெற வேண்டுமாயின் அதற்குரிய ஏற்பாடுகள் இப்போதிருந்தே துரிதகதியில் மேற்கொள்ளப்படவும் வேண்டியிருக்கிறது என்பதையும் அவதானத்தில் கொள்ள வேண்டும் என்பதையும் வலியுறுத்தி விட வருகின்றேன். நன்றி.
ஒபத்துமாட்ட மீலங்கட்ட கரு இசாக் ரஹ்மான் மந்திரித்துமா ஒபத்துமாட்ட தீனா வினாடி ஹத்தக கால
பழசி பேசி நான் தெரிய வருமா சொல்லி வராங்க.
சபாபத்துமணி சபாபத்துமணி ஒபத்துமாக அவசரத்தில் அத தவசதி நான் கதாகரண்ட யானே மட பகுகே தவஸ்வலிங் வெலாவாக் லபுனே கதாகரண்ட அத ஆர்த்திக சம்பந்தவ கதாகரண தவசதி பகுகியே தவசை வச்சு சித்திய கணத் பொடி கணங்காட்டு அக்கியமிங் மகே கதாவ பட்டங்கன மம ஒபத்துமாக அவசாவ இல்லமிங் அத தினே பிரகாச மா சதான் கரண்ணே ஹிதாமத் கணங்காட்டுவென் ஹா லஜ்ஜாவென் விசியக்வெனி தினே சிதுவினி மிலேச்ச பிரகாரைய மியகிய கிதுனு சிங்கள முஸ்லிம் மியகிய விதேசிய ஜாத்தியின்ற ஹிதாம சோக்கிய பிரகாச கரவிங் ஏ பிரகாசியின் துவாலவுனு ஜனதாவட ஹிதாமத் இக்மென் சுவ லபேனவா கீழா பிரார்த்தனா கரமிங் கார்டினல் மெல்கம் ரஞ்சித் பியத்துமா விசேஷ கர்த்தவியாக் எத்துமா ரட்டே சாமிய சமகியத்தி வெண்டோனை கரப்புதியாக் ஏவாகவ மல்வத்த அஸ்கிரிய அடமஸ்தான சுவாமி வான்சலாத் சியலும முஸ்லீம் நாயக்கவரு இந்து பூஜகவரு ஏவாகம ரட்டே அபி ஜனாதிபத்துமா அக்ராமாத்துமா விபக்ஷ நாயகத்துமா அனுர திசாநாயகத்துமா ஏவாகே அனித் மெத்தி அமைத்து கொள்ளு மே ரட்டே சாமிய சமகி எத்திகரண்ட கத்து சாகே சியல்து நாட்டமாகே ஸ்துதிய பிரகாச கரணமாம ஏவாகம மே ரட்டே முஸ்லீம் ஜனதாவ மில்லியன விசி தேக்கா இன்னவா ஏ விசி தேக்க அத்தரதி மே ரட்டே முழு ரட்டம மில்லியன விசி தேக்கா இன்னவா ஏத்தரதி முஸ்லீம் ஜனதாவ மில்லியன தேக்காய் மே மில்லியன தேக்க ஜனதாவட மேக பௌத ரட்ட மே பௌத ரட்டிங் அப்பிட்ட சியலும் ஆய்த்திய லபாதில தீபா அப்பிட்ட அப்பே சியலு தேவல் கட்டயுத்து கரண்ட நமுத் அவாசனாவட ஐஎஸ்எஸ் கியன கண்டாயம மிக பட்டங்கத்தே முழு முஸ்லீம் லோக்கியம விநாசகரண்ட முழும பலவனிம பட்டங்கத்தே பக்தாத் ஈராக் ராட்டின் தமை சதான் உசைன் எத்துமாவ விநாசகருவா எத்தனையும் பசே லிபியா ராட்ட விநாசகருவா எத்தனையும் பசே தன் சிரியாவ விநாசகரணவா மமத் மடக மதகாக்கெனவா தெதாஸ் தாஹத்த வசரதி மக்கம ஆகம வந்தனாவ கிய வேளாவதி மம தே கால மக்கமைட்டியா மம ஹிட்டபு ஹோட்டல் வலிங் இந்தலா மீட்டர் சீயட்டா மே ஐஎஸ்எஸ் கீன கண்டாயம தஹாயதனிக் மராகன மரண கண்டாயம கெவில்லா எதா போம்பிய புப்புர்லா அப்பே முஸ்லீம் பக்திகே விநாசகருவா ஏவாக தமை திசியக்வெனிதாத் கித்துனு ஜனதாவ வினாச கரப்பு அப்பிட அனுமத கரண்டபே மே கண்டாயம அப்பிட தெண்ட புலுவாம் உப்பரிம தண்டுவம தாமை கரு ஜனாதிபத்துமணி அக்ரா மாத்துமணி ஒப தெப்பலுமே இல்லி மக்கர்ணவா மரண தண்டுமே உண்ட தெண்டோனாய் எவன் விநாசகரணோனாய் முழு ராட்டமாப்பி உண்ட இட தெண்டப்பா மே அந்தவாதி கண்டாயமட்ட சாயக தென கண்டாயமட ஏவாக கௌருனு கமக்னே ஏ சம்பூர்ணம அப்பி மெத்தனின் விநாசகரண்டோனாய் அப்பேம ராட்ட தங் அப்பி தன்னவா ஆர்த்திக வலிங் அப்பிட்ட பொஹம் அமார் தத்தியா கெதிவெலா தீனவா மே ஆர்த்திகே போகம் அமார்வெங்
ගොඩන ගැන ආපු වෙලාවදී තමයි අපිට මෙහෙම අමාරු දෙයක් ඇති වුණේ නිසා මම ඉල්ලීමක් කරනවා සභාපතිතුමනි
ඔබතුමාට තව විනාඩි දෙකක කාලයක්
ඔබතුමාගේ ඉල්ලීමක් කරනවා මේ ප්‍රහාර වලින් අපේ රටේ ඉන්න බස් නිලදා බස් කාරයුන්ට මහා විශාල පීඩනයක් වෙලා තියෙනවා ලීසින් ගවා ගන්න බෑ ඒ වගේම ත්‍රිවිල් අයට ත්‍රිවිල් කාරයුන්ට තමන්ගේ රැකියාව කරගන්න බෑ මහා විශාල ප්‍රශ්නයක් වෙලා තියෙනවා ඒ නිසා මේ රටේ සාමය සමගිය විනාශයක් වෙලා යන වේලාවදී අපි මුළු රටම අද මම මුස්ලිම් භක්තිකයෙක් ලැජ්ජා වෙනවා කණගාටු වෙනවා මම විතරයිනේ සභාපතිතුමනි මුස්ලිම් ලක්ෂ 20 දෙනා ලක්ෂ 22ම ජනතාව මේ ඔබතුමාලාගේ උතුම් මාසය තමයි මේ පෝය මාසේ ඒ වගේ අපේ උතුම් මාසය තමයි මේ නොම්බි මාසේ අපිට මේ නොම්බිය සතුටෙන් අපිට ගත කරන්න බැරි වුණා මම විතරයිනේ ලක්ෂ 22 ජනතාවම අඬනවා කඳුළු වට් කරනවා එයි මේ කිතුණු ජනතාවට කරපු මේ කැත වැඩ නිසා මම නම් කියනවා මීට පෙර අපේ මෞලවිතුමා පූජකතුමා කියන්න පුළුවන් ඉහළ නිලධාරියුන්ට කිව්වා මේක ස්ථීර මෙයාට දඬුවම දෙන්න මේම කණ්ඩායමක් ඉන්නවා කියලා මම දන්නේ එයි ඒක පසුවීමක් වුණා කියලා ඒ නිසා මම ඔබතුමාගේ සභාපතිතුමනි ඉල්ලීමක් කරනවා මීට එහා මේ රටේ මේ ISS කියන බටහිර රටට වොමනාව විදියට මේ රටේ ඉන්න අහිංසක මේ බෞද්ධ රටවලින් අපිට දීපු නිදහස ලෝකේ මුස්ලිම් ජනතාවට කොයි රටවත් අපි දීලා නැහැ ඒ නිසා මම මේ බෞද්ධ රටවලින් ඉඳලා මුස්ලිම් භක්තියකෙක් වශයෙන් මම ස්තුතිවන්ත වෙනවා මේ සියලුම නායක හිමිවරුන්ට ඒ වගේම
ගරු මන්ත්‍රීතුමා ඔබතුමාගේ කාලය අවසන්
මම මගේ ස්තුති ප්‍රකාශ කරනවා ඒ අය අපිට 1000 ගානක් අපි හිටපු මේ රජයේ මේ ලංකාවේ 1000 ගානක් අපි ඉඳලා තියෙනවා අපිට උපරිම සල්ගේ දීලා තියෙනවා අපිට අඟලකවත් අඩු කරලා නැහැ අපිට නියම විදියට අපිට ආගම් කටයුතු කරන්න ව්‍යාපාර කටයුතු කරන්න දේශපාලන කටයුතු කරන්න සියලුම දීලා තියේදී තමයි මේ බටහිර රටවලින් ඇවිලා මුස්ලිම් රටවල විනාශ කරන්න ආපු කණ්ඩායම මේ ලංකාව ඉන්න මුස්ලිම් 22 ලක්ෂයේගම නිදහස විනාශ කරන්න ඕනයි
කියලා තමයි
මේ ISS කණ්ඩායම ඇවිලා අපේ නිදහස් දැන් නැති වෙලා තියෙනවා සභාපතිතුමනි විනාඩියක් දෙන්න ඒ නිසා මේ නොම්බි මාසයේ අපේ සියලු දෙනාම අඬ අඬ ඉන්නවා අපේ සභාපතිතුමනි නිසා මෙතනින් එහාටවත් මේ රටේ කිසිම ජාතියකට හානියක් වෙන්නේ නැති විදියට මේ ISS කියන බටහිර රටවලින් ආපු කණ්ඩායමට ඉඩ නොතනුව විදියට අපේ පාර්ලිමේන්තුවේ ඉන්න 225 තනා මේ දවස්වල උනන්දුවෙන් කටයුතු කරන එක අපිට හිතාම සතුටක් හැම එකනම කියනවා මේ ISS කියන කණ්ඩායම මෙතනින් අපි නැත්තට නැති කරන්න ඕනේ කියලා මම අගය කරනවා මගේ සහෝදර පාර්ලිමේන්තුවේ ඉන්න මන්ත්‍රීවරුන්ට ඔබලාත් එකට එකතු වෙලා අපි මමත් ඒ
වගේ ඔබතුමා කාලය අවසන් ගන්න මන්ත්‍රීවරුන්
එකට එකතු වෙලා
මේ අවසානයි ඔබතුමාගේ
කණ්ඩායම විනාශ කරන සල්ගේ දනවා කියලා සභාපතිතුමනි ඔබතුමාට ස්තුතියි